હું તમને એક વાર્તા કહેવા ચાહું છું જે દુનિયાના બધા લોકોના જીવન બદલી દે છે. આ વાર્તા એવી નથી જે કોઈએ બનાવી હોય, પરંતુ તે પરમાત્માના ગ્રંથમાંથી છે, જે મહાન પરમાત્માના વચનો છે, માટે તે સાચી અને વિશ્વસનીય છે. ફક્ત એક જ પરમાત્મા છે અને તે સૌથી મહાન અને ઊંચા પરમાત્મા છે. સૌથી ઊંચા પરમાત્મા કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ શક્તિશાળી છે. આત્મા, ધાર્મિક ગુરુ, સરકાર તથા ઈશ્વર કે જેને લોકો પૂજે છે. ત્યાં જે કંઈ પણ હતું તેના પહેલાં શરૂઆતમાં તેમનું અસ્તિત્વ હતું. જ્યારે પરમાત્માએ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી ત્યારે તે ફક્ત બોલ્યા અને બધી રચનાઓ થઈ. તેમણે પૃથ્વી ઉપર અને આકાશમાં બધું બનાવ્યું. તેમણે એવી રચનાનું સર્જન કર્યું જે આપણે જોઈ ન શકીએ, જેમ કે સ્વર્ગદૂતો. સ્વર્ગદૂતો સુંદર આત્માઓ છે જે સ્વર્ગમાં પરમાત્માની આરાધના અને સેવા કરે છે. પરમાત્માએ એવું પણ બનાવ્યું જે આપણે જોઈ શકીએ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી અને વનસ્પતિઓ અને પ્રાણીઓ. છેવટે તેમણે પુરુષ અને સ્ત્રીને તેમના પોતાના સ્વરૂપમાં બનાવ્યા. જ્યારે પરમાત્માએ બધું સર્જન કરી દીધું ત્યારે તેમણે કહ્યું, આ ખરેખર સારું છે. પરમાત્માએ પુરુષ અને સ્ત્રીને એક સુંદર બગીચો રહેવા માટે આપ્યો. તેઓ દરરોજ એકબીજા સાથે ચાલતા હતા અને તેમનો એકબીજા સાથે તથા પરમાત્મા સાથે અદ્ભુત સંબંધો હતા. પરમાત્માએ તેઓને બગીચો સાચવવા માટે આપ્યો અને બધાનો આનંદ ઉઠાવવા કહ્યું. તેમણે તેઓને ખાસ આજ્ઞા કરી. તેમણે કહ્યું, તમે આ બગીચાના કોઈ પણ ઝાડના ફળને ખાઈ શકો છો. ત્યાં એક જ ઝાડનું ફળ ન ખાઈ શકો જે બગીચાની વચ્ચે છે. જો તમે તેમાંથી ફળ ખાશો તો મૃત્યુ પામશો. પુરુષ અને સ્ત્રીનો સંબંધ પરમાત્મા સાથે અને એકબીજા સાથે સંપૂર્ણ હતો. પરમાત્માએ આપણને આ જ રીતે તેમની સાથે અને એકબીજા સાથે સંબંધ રાખવા રચ્યા છે. પુરુષ અને સ્ત્રીના પરમાત્મા સાથે તથા એકબીજા સાથે અદ્ભુત સંબંધો હતા. તમને સ્વર્ગદૂતો તો યાદ હશે જે પરમાત્માએ બનાવ્યા હતા. સ્વર્ગદૂતોમાંથી એકને બહુ અભિમાન થયું. તે પરમાત્મા જેવો બનવા ચાહતો હતો અને પરમાત્માના બદલે બીજા સ્વર્ગદૂતો તેની આરાધના કરે એમ એ ઈચ્છતો હતો. પણ ત્યાં ફક્ત એક જ પરમાત્મા હતા જેમની આરાધના થતી હતી. તેથી પરમાત્માએ આજ્ઞાનો અનાદર કરનાર સ્વર્ગદૂતને સ્વર્ગની બહાર નાખી દીધો. આપણે તે સ્વર્ગદૂતને શેતાન કહીએ છીએ. પરમાત્માએ બીજા સ્વર્ગદૂતોને પણ સ્વર્ગની બહાર નાખી દીધા જે તેને અનુસરતા હતા. તેઓ રાક્ષસ અને દુષ્ટ આત્માઓ છે. એક દિવસ શેતાને સ્ત્રીને એક ઝાડનું ફળ ખાવાની લાલચ આપી જે ખાવાની મનાઈ હતી. તેણે તેને પૂછ્યું, શું ખરેખર પરમાત્માએ આ બગીચાના કોઈ પણ ઝાડમાંથી ન ખાઈ શકાય એવું કહ્યું છે? સ્ત્રીએ કહ્યું, ના, અમે કોઈ પણ ઝાડનું ફળ ખાઈ શકીએ એકને છોડીને જે બગીચાની વચ્ચે છે. જો અમે તે ખાધું કે તેનો સ્પર્શ પણ કર્યો તો અમે મૃત્યુ પામીશું. પણ શેતાને તેને કહ્યું, તું નહીં મરે, પણ બદલામાં તું પરમાત્મા જેવી બની જઈશ. સ્ત્રીએ શેતાનનું સાંભળ્યું અને ફળ ખાધું. પછી તેણે તેના પતિને આપ્યું અને તેણે પણ ખાધું. તે દિવસે બંનેએ પાપ કર્યું હતું. કોઈ પણ સમયે આપણે પરમાત્માની આજ્ઞાનો અનાદર કરીએ તે પાપ છે. પરમાત્મા ન્યાયી અને પવિત્ર છે. તેમણે આપણને સજા કરવી જોઈએ જ્યારે આપણે તેમની આજ્ઞાનો અનાદર કરીએ. પરમાત્માએ પુરુષ અને સ્ત્રીને બગીચાની બહાર કાઢી દીધા અને તેમના સંબંધો પરમાત્મા સાથે હંમેશા માટે તૂટી ગયા. તે પુરુષ અને સ્ત્રીની જેમ આપણે પણ પાપ કર્યા અને આપણો સંબંધ પરમાત્મા સાથેથી તૂટી ગયો અને પાપનું પરિણામ એ છે કે નરકમાં અનંતકાળની આપણે મૃત્યુ પામ્યા પછી સજા ભોગવવી પડે છે। આપણે હંમેશા પરમાત્મા સાથે નહીં જીવી શકીએ જેમ આપણને રચવામાં આવ્યા છે। શું થઈ શકે? ઘણો સમય થયો, પૃથ્વી ઉપર ઘણી સંખ્યામાં લોકો વધતા ગયા, તેઓમાંના દરેકે પાપ કર્યા, તેમ છતાં પરમાત્મા તેમને પ્રેમ કરતા હતા અને તેમની સાથે સંબંધ રાખતા હતા। માટે પરમાત્માએ 10 આજ્ઞાઓ તેમના એક સેવક દ્વારા લોકોને આપી। યાદ રાખો, પરમાત્મા સંપૂર્ણ અને પવિત્ર છે, તો આપણે પણ તેમની સાથે રહેવા માટે સંપૂર્ણ અને પવિત્ર બનવું જોઈએ। 10 આજ્ઞાઓએ લોકોને શીખવ્યું કે પરમાત્મા સાથે અને એકબીજા સાથે વાસ્તવમાં કેવી રીતે રહેવું જોઈએ। કેટલીક આજ્ઞાઓ હતી કે બીજા દેવોની આરાધના ન કરો, મૂર્તિઓ ન બનાવો, તમારા માતા પિતાનો આદર કરો, જૂઠું ના બોલો, ચોરી ના કરો, હત્યા ના કરો, બીજા લોકો પાસે જે વસ્તુ છે તેની અભિલાષા ન રાખો, વ્યભિચાર ન કરો। તો પણ આ બધી આજ્ઞાઓ પાળવા માટે એક પણ જણ લાયક ન હતો। દરેક સમયે તેઓ પાપ કરતા હતા। પરમાત્માએ તેઓને પરવાનગી આપી હતી કે તેઓ પાપ કબૂલ કરે અને તેઓની સજાની જગ્યાએ બલિદાન અર્પણ કરે। આ બલિદાનમાં તંદુરસ્ત પ્રાણીનું લોહી વહાવાતું હતું। આ બલિદાનના બદલામાં તેઓ પરમાત્માને પોતાને માફ કરવાનું અને પોતાની બદલે પ્રાણીનું લોહી સ્વીકારવાનું કહેતા। ફક્ત લોહી વહાવાથી વ્યક્તિના પાપ ક્ષમા થતા હતા। જોકે સમય ગયો, તેમ તેમનું હૃદય વધુ સમય પશ્ચાતાપપૂર્ણ ન રહ્યું અને તેમના બલિદાન ફક્ત એક ખાલી ધાર્મિક પ્રક્રિયા બની ગઈ। પરમાત્માએ કહ્યું, તમારા આટલા ખાલી બલિદાનો પૂરતા છે। નિયમો અને પ્રાણીઓના બલિદાનો કર્યા કરવાથી લોકોને એ સમજાઈ ગયું કે તેઓ પરમાત્મા પાસે પાછા ફરવા અક્ષમ હતા। શું થઈ શકે? પરમાત્મા હજુ પણ દુનિયાના લોકોને ખૂબ પ્રેમ કરે છે। તે કારણે એકદમ ખરા સમય પર પરમાત્મા ઈસુને મોકલીને લોકોનો પોતાની સાથેનો સંબંધ પુનઃસ્થાપિત કરે છે। ઈસુ કોણ છે? ઈસુ પરમાત્માનો એકમાત્ર પુત્ર છે। ઈસુ અદ્ભુત ગુરુ હતા। લોકો તેમને આસક્તિથી સાંભળતા કારણ કે તે તેઓને પરમાત્મા તરફ પાછા કેવી રીતે જવું તે શીખવતા હતા। ઈસુ ખરેખર શક્તિશાળી ચમત્કારિક કાર્ય કરનાર હતા। એક સમયે ઈસુ લોકોને શીખવતા હતા અને લોકો તેમને આખો દિવસ સાંભળતા હતા। કારણ કે લોકો ભૂખ્યા હતા, ઈસુએ 5 રોટલીઓના ટુકડા અને 2 માછલી લીધી, તેઓને આશીર્વાદ આપ્યા અને લોકોને વહેંચવાનું શરૂ કર્યું। તે દિવસે 5,000 લોકોએ ખાધું અને સંતુષ્ટ થયા। ઈસુની શક્તિ આપણી જરૂરિયાતોને સંતોષ આપવા સક્ષમ હતી। એક વખત ઈસુ તેમના ભક્તો સાથે વહાણમાં વિશાળ દરિયો પાર કરી રહ્યા હતા। ઈસુ સૂઈ ગયા ત્યારે એક શક્તિશાળી તોફાન આવ્યું। ઈસુના ભક્તોએ ઈસુને ઉઠાડીને કહ્યું, સ્વામી, આપણે મૃત્યુની નજીક છીએ। ઈસુ ઊભા થયા અને પવન અને મોજાઓને કહ્યું, શાંત, થોભો। તરત જ પવન અને વરસાદ બંધ થયા। ઈસુની શક્તિ પ્રાકૃતિક નિયમો કરતા ચડિયાતી છે। જ્યારે ઈસુ બીજી બાજુ પહોંચ્યા ત્યારે કબર આસપાસ રહેતા એક હિંસક પુરુષને મળ્યા। તે ઘણો દુષ્ટ આત્માઓથી ભરેલો અને ખૂબ ખતરનાક હતો। જ્યારે ઈસુએ તે પુરુષને જોયો ત્યારે તેમણે પોતાનો પ્રેમ તેની તરફ પણ વહેવા દીધો. તે દુષ્ટ આત્માને બોલ્યા કે જતો રહે, અને તરત જ તે જતો રહ્યો અને તેનું મન પણ એકદમ સ્વસ્થ થઈ ગયું. ઈસુની શક્તિ દુષ્ટ આત્માઓ કરતા ચડિયાતી છે. બીજા દિવસે ઈસુનો નજીકનો મિત્ર બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો. ઘણા દિવસો પછી ઈસુ તેમના મિત્રની કબરે આવ્યા. તેમના મિત્રને દફનાયેલો જોઈ ઈસુ રડવા લાગ્યા. ઈસુ કબર આગળ ગયા અને બોલ્યા, મિત્ર બહાર આવ. તેમનો મિત્ર કબરમાંથી જીવતો બહાર નીકળ્યો. ઈસુની શક્તિ મૃત્યુ કરતા પણ ચડિયાતી છે. ઈસુએ બધું કર્યું કારણ કે તે આપણને પ્રેમ કરે છે અને આપણે બધા પરમાત્મા પાસે પાછા આવીએ તેમ તે ઈચ્છે છે. ઈસુ પરમાત્માના પુત્ર અને અદ્ભુત ગુરુ તથા શક્તિશાળી ચમત્કારી કાર્ય કરનાર હતા, અને જે લોકોએ હંમેશાનું જીવન જીવ્યા તેમાં ફક્ત ઈસુએ જ પાપ કર્યા ન હતા. ફક્ત ઈસુ પાપ માટે સજા પામી શકે એ યોગ્ય ન હતું. ઘણા બધા લોકો ઈસુને પ્રેમ કરતા હતા, તો પણ કેટલાક ધાર્મિક નેતાઓ ઈસુનો દ્વેષ કરતા હતા. તેઓએ ઈસુની ધરપકડ કરી અને તેમને અદાલતી સુનાવણીમાં મૂક્યા અને તેમને મારી નાખવાનું નક્કી કર્યું. તેઓએ ઈસુને મોટા વધસ્તંભ પર મૂક્યા. તેઓએ ખીલાથી તેમના હાથ અને પગ વધસ્તંભ પર જડી દીધા. જ્યારે ઈસુ વધસ્તંભ પર લટકી રહ્યા હતા ત્યારે ઈસુનું પવિત્ર લોહી જમીન પર પડ્યું. તેમણે જોરથી બૂમ પાડી, તે સમાપ્ત થયું. ઈસુ સંપૂર્ણ અને અંતિમ બલિદાન બન્યા. પરમાત્મા આપણને પ્રેમ કરે છે અને ઈસુને આપણી જગ્યાએ વધસ્તંભ ઉપર મરવાનું માન્ય રાખ્યું. ઈસુએ આપણા બધા પાપોની સજા સહન કરી. ફક્ત લોહી વહેવાથી આપણા બધાના પાપો માફ થઈ શકે છે. કોઈએ આપણા પાપો માટે ચૂકવણું કર્યું હતું. તે દિવસે ઈસુના મર્યા પછી તેમના મિત્રએ તેમનું શરીર લીધું અને તે સુરક્ષિત કબરમાં મૂક્યું. આ વાર્તા અહીં સમાપ્ત થતી નથી. આ પછી ત્રીજા દિવસે ઈસુ મૃત્યુમાંથી ઉઠે છે અને લોકોને દર્શન આપી બતાવી આપે છે કે તેઓ જીવતા છે. તેઓ સાબિત કરે છે કે તેઓ પરમાત્માના પુત્ર છે. પછી તે તેમના પિતા પાસે સ્વર્ગમાં જતા રહે છે. ઈસુએ આપણી સજા લીધી અને આપણને પરમાત્મા તરફ આવવાનો રસ્તો પૂરો પાડ્યો. ફક્ત તે આપણને પરમાત્મા તરફ પાછા જવાનો રસ્તો બતાવી શકે છે. જ્યારે ઈસુ પૃથ્વી ઉપર હતા ત્યારે તે એક વાર્તા કહેતા હતા. એક યુવાન પુરુષ પોતાના પિતાને કહે છે, મને મારા વારસાનો ભાગ આપો. તે યુવાન પુરુષ દૂર દેશમાં ચાલ્યો જાય છે અને ત્યાં તે પૈસા ખર્ચી ઉન્માદપૂર્ણ જીવન વ્યતીત કરવા લાગે છે. તે બધું ખર્ચી દીધા પછી એક દૂર જગ્યાએ પોતાનાથી નીચી નોકરી કરે છે. તે ભૂંડોને ખવડાવવાની નોકરી કરે છે. એક દિવસ તેને ભાન આવે છે. તે વિચારે છે કે મારા પિતાએ રાખેલા કેટલાય નોકરો પાસે ખાવાનું બચી જાય છે અને હું અહીં ભૂખે મરું. હું અહીંથી પાછો જઈશ અને તેમને કહીશ, પિતાજી, મેં સ્વર્ગ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું હવે તમારો પુત્ર કહેવાને લાયક રહ્યો. મહેરબાની કરી મને ફક્ત તમારા રાખેલા નોકર જેવો બનાવી લો. તે ઉભો થાય છે અને પોતાના પિતા પાસે પાછો જાય છે. પણ તે હજુ પણ દૂર રસ્તામાં હોય છે અને તેના પિતા તેને જુએ છે અને તેના માટે તેમના હૃદયમાં દયા ભરાઈ આવે છે। તે પોતાના પુત્ર તરફ દોડે છે અને તેને ભેટે છે અને ચુંબન કરે છે। પુત્ર તેમને કહે છે, પિતાજી, મેં સ્વર્ગની વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે। હું હવે તમારો દીકરો કહેવડાવવા લાયક રહ્યો નથી। પણ તેના પિતા નોકરોને કહે છે, જલ્દીથી સૌથી સારું પહેરણ લાવો અને આને પહેરાવો, તેની આંગળીઓમાં વીંટી પહેરાવો અને તેના પગમાં ચંપલ પહેરાવો, ચાલો જમીએ અને ઉજવણી કરીએ। આ મારો પુત્ર જે ખોવાઈ ગયો હતો તે હવે પાછો મળી ગયો છે। આપણે બધા આ યુવાન પુત્ર જેવા છીએ। આપણે બધાએ પાપ કર્યા અને આપણા પિતા પરમાત્માને છોડી દીધા, પણ પુત્રની જેમ આપણે પરમાત્મા પાસે પાછા જઈ શકીએ છીએ। આપણે બધા આપણા પાપોની માફી માંગીએ અને ફરીથી તેમના બાળકો બનીને એવું જીવન જીવીએ કે જે પરમાત્મા ઈચ્છે છે। ઈસુએ કહ્યું, હું માર્ગ, સત્ય અને જીવન છું, મારા વિના કોઈ પિતા પાસે આવી શકતું નથી। શું તમે ઈચ્છો છો કે ઈસુ તમને પરમાત્મા પાસે પાછા લઈ જાય? ફક્ત ઈસુ આપણને પરમાત્મા પાસે પાછા લઈ જઈ શકે છે। પરમાત્મા પાસે પાછા જવા તમારે પરમાત્મા સમક્ષ કબૂલાત કરવી જોઈએ કે તમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે। ઈસુ તમારી સજાની જગ્યાએ મૃત્યુ પામ્યા તે તમારે વિશ્વાસ કરવો જોઈએ અને તમારે પરમાત્મા સમક્ષ માફી માંગવી જોઈએ। તમને પાછા લાવવા અને પરમાત્માના બાળક તરીકે અમૃત જીવન આપવા માટે ફક્ત ઈસુ પર તમારો ભરોસો રાખો। તે બાબતે તમારે ઈસુને તમારા નવા સ્વામી માની તેમની આજ્ઞા માનવી જોઈએ। પરમાત્માનો ગ્રંથ કહે છે, પરમાત્માએ સંસારના લોકોને એટલો પ્રેમ કર્યો છે કે તેમણે તેમનો એકમાત્ર સુપુત્ર આપી દીધો કે જે કોઈ તેનો વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અમૃત જીવનને પામે। જેવી રીતે તે યુવાન પુરુષ પોતાના પિતા પાસે જાય છે તેવી જ રીતે તમે પરમાત્મા પાસે જાઓ અને આવું કહો, હે પરમાત્મા, હું જાણું છું કે તમે મને પ્રેમ કરો છો, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે અને મને માફ કરો। મારી સજા લઈ લેવા માટે હું ઈસુમાં એક સંપૂર્ણ બલિદાનની જેમ વિશ્વાસ અને ભરોસો કરું છું। હે પરમાત્મા, મારા પર કૃપા કરો અને મને માફ કરો। હું ઈસુને મારા સ્વામી માની તેમની આજ્ઞા આનંદથી પાળવા માટે આ સમયથી સંમત છું। તમારા બાળક તરીકે મને નવું અને અમૃત જીવન આપો, હું તમારો ખૂબ આભાર માનું છું। તમે તેમને હમણાં જ કેમ નથી બોલાવતા? જો તમે સાચે જ પરમાત્માને બોલાવ્યા છે તો તમે સદાકાળ પરમાત્માના બાળક છો। પરમાત્મા ચાહે છે કે બીજાઓ તમને તેમના બાળક તરીકે જાણે। પરમાત્માની યોજના ફક્ત તમને પાછા લાવવાની નથી, પણ તમારા કુટુંબ અને મિત્રોને પણ પાછા લાવવાની છે, તથા બધાના સંબંધો એકબીજા સાથે તથા પરમાત્મા સાથે પહેલા જેવા થાય તે છે। શું તમે એવા કોઈને જાણો છો કે જેણે આ વાર્તા સાંભળવી જોઈએ?